मन देह स्वभावे देह आटी घाटी पेछे मोटी रखे देख तबे। आत्माराम सोहंग राम। शरीर एनो देह भाव आपणे श्री राम बोलीए छे। राम एटले आत्मा अने श्री एटले नी संपत्ति प्रकृति माया या शरीर। શરીર શ્રી છે આત્માની અને રામ એ આત્મા છે શ્રી રામ। શ્રી માને પ્રકૃતિ જેનાથી આ સ્થૂલ સૃષ્ટિનું સર્જન છે અને સ્થૂલ શરીરમાં ચૈતન્ય રૂપ આત્મા રામ બેઠેલો છે। એટલે આપણું અસ્તિત્વ એ જ શ્રીરામનું અસ્તિત્વ છે। શરીરમાં જ્યાં સુધી ચૈતન્ય આત્મા રામ સ્વરૂપે બેઠેલો છે ત્યારે શ્રીરૂપ શરીર અને રામરૂપ આત્મા બંને સાથે બેઠેલા છે। આત્મા એ બ્રહ્મ છે અને દેહ એ શ્રી છે। દેહ સ્વભાવે દેહ, સમસ્ત પ્રકૃતિ જડ ચેતન એમાં ચૈતન્ય એ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપે છે અને એ જ એક છે, બે નથી, રખે દેખતા બે। આ જગતની આંટી ઘટી કઈ કોઈ પણ ભૂલભુલામણી કે અજ્ઞાન જો મોટામાં મોટું હોય તો જીવને એક ઈશ્વરનો સાક્ષાત્કાર નથી થતો। સૃષ્ટિમાં પરમાત્મા તત્વ માત્ર એક જ છે, બીજું છે જ નહીં, રખી દેખતા બે। જ્યારે સગુણની અંદર ઉતરી આવીએ ઉપાસનામાં, ત્યારે સગુણ ઉપાસનામાં અનેક પ્રતીકો છે ઉપાસનાના, મૂર્તિ જેને સિમ્બોલ કહેવામાં આવે, જુદા જુદા પ્રતીક ઉપર ઈશ્વરની ઉપાસના કરવી, જેમ ચૂંટણીમાં જુદા જુદા પ્રતીક ઉપર લડવું અને એક સત્તા પ્રાપ્ત કરવી લક્ષ્ય આ હોય છે, એમ ઉપાસનાના જુદા જુદા મંતવ્યો અને પંથ પ્રમાણે ભગવાનને ભજવાના, પણ લક્ષ્ય એક, શરીર અને મનથી પવિત્રતા રાખી અને પરમ એવા આત્માને ભગવાનને પ્રાપ્ત કરવા, પરમાત્માને, આ લક્ષ્ય દરેકનું। પછી ભગવાનનું ગમે તે નામ હોય, ગમે તે રૂપ કે આકાર હોય, એની સગુણ ઉપાસના પ્રમાણે, પણ જુદા જુદા નામની અંદર પણ ભગવાન એક જ છે, જુજવે રૂપે અનંત ભાસે, અનેક હોવા છતાંય તું એક છું એમ કવિ પણ કહે। અને આપણા આગમ વેદો ઉપનિષદો પણ, આપણા ધર્મગ્રંથો પણ અનેકમાં એકને જોવાનો જ આદેશ આપ્યો છે। કારણ જેવી જેની રુચિ હશે ઉપાસના એ રીતે જ અને એ પ્રમાણે જ થશે અને એમાં એને રસ આવશે, એનું મન લગાવ આવશે। પણ જબરજસ્તીથી એની રુચિ સિવાયનું જો આપવામાં આવશે તો એની અંદર નહીં પરોવાઈ શકે, મન નહીં લાગે, રુચિ નામ વૈચિત્ર્યાત રુજ કુટિલ નાના પથજુષામ. વિચારના અનેક પથ છે, અનેક માર્ગ છે. ઉપાસનાની અંદર પણ આપણે ત્યાં એટલી બધી સ્વતંત્રતા આપી છે વૈદિક ઋષિઓએ, ક્યાંય કોઈની ઉપર બંધન નહીં, કોઈ ઉપાસના માટે જબરજસ્તી નહીં. પોતાને જે પ્રમાણે અનુકૂળતા આવી અને મન એમાં સ્થિર થયું એ પ્રમાણે એ ઉપાસનાની અંદર ચાલી શકે. આમ ઉપાસનાની અને સ્વરૂપની વૈવિધ્યતા બતાવી દીધી. પણ વ્યાસજી હોય, વેદમાં હોય કે મહાભારતની અંદર હોય, પણ કે ઉપનિષદની અંદર હોય, દરેકે વાત એક જ બતાવી. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. નદીઓમાં ગમે એટલું વરસાદનું પાણી વરસાય, જુદી જુદી નદીઓ વહે, પણ આખરે એને યથા ગચ્છતિ સાગરમ, જેમ નદીઓ બધી સાગરને મળે છે એમ ઉપાસનાની બધી જ પરંપરા, બધી જ પદ્ધતિઓ, દરેક વિભાગ કે દરેક પંથ સંપ્રદાય આખરે એ પરમ ચૈતન્યની અંદર જ જઈને મળે છે. જુદા જુદા નામથી, જુદા જુદા આકાર સ્વરૂપ, ઉપાસના ભેદ જે કંઈ હોય. અહીંયા તો મહારાજ શ્રી એક જ આદેશ કરે છે, રખે દેખતા બે. ભગવાનના સ્વરૂપને ક્યારેય પણ ક્યાંય જુદું માનશો નહીં. એ સર્વવ્યાપક છે, સર્વત્ર છે અને બધે હોવા છતાં એક જ છે. આ દ્રઢતા આવે ને તો ક્યાંય ભેદ નહીં આવે, ક્યાંય સંપ્રદાયની જડતા નહીં આવે મનમાં. બસ કોઈ પણ ઉપાસનાના સ્થળે, શ્રદ્ધાના કેન્દ્રની અંદર એક જ ચૈતન્ય પરમાત્માનું બેઠેલું છે જુદી જુદી મૂર્તિની અંદર. અને આટી ઘટી ક્યાં છે કે આ તારો ને અમારો નહીં, આ અમારો છે ને, આ અમુક નહીં, હું આને વંદન ના કરું, આનો પ્રસાદ ના ખાઉં. આટી ઘૂંટી એ જે સંકુચિતતા, અજ્ઞાન, અરે ઈશ્વરને તમે વાડામાં બાંધી શકશો? ભલે તમે પંથ સંપ્રદાયની અંદર વાડામાં બંધાઈ ગયા, પણ ભગવાનને વાડામાં બાંધશો? ચરાચર વ્યાપક છે, કોઈ એવી જગ્યા નથી, કોઈ એવી બિના નથી, એવું કોઈ પરિસ્થિતિ નથી કે જ્યાં ઈશ્વરનું અસ્તિત્વ ન હોય. સમોહમ સર્વભૂતેષુ, દરેકમાં હું બેઠેલો છું, સર્વત્ર સમદર્શના. આત્મવત સર્વભૂતેષુ. આમ અનેક વખત જેણે કહ્યું છે એની જ ઉપાસના કરનાર, એના જ અનુયાયીઓ એને એક વાડાની અંદર એવો તાણી બાંધે કે છટકે નહીં એની માફક, નહીં જાણે દેંગે. કોઈનો બંધાયેલો થોડો બંધાય છે. હું ગાંડો નથી રે, હું ઘેલો નથી રે, કોઈનો છેતરાવો એવું, છેતરાવો એવું છે, ભોળો નથી રે. બધું જ સમજું છું. ભગવાન સર્વત્ર છે. અને એટલે જ કહ્યું, આ જે સંપ્રદાય અને પંથના જે વાડાની ના ભેદભાવ છે ને, એ આંટી ઘૂંટીમાંથી જ માણસ ઈશ્વરને ઓળખવા માટે આગળ વધી શકતો નથી. માત્ર ત્યાં જ ખૂંપી જાય, કળી જાય, બધામાંથી બહાર નીકળીને એકમાત્ર બ્રહ્મદ્રષ્ટિ આવે. સર્વત્ર મારી જ ઉપાસના, મારો જ ભગવાન ઉપાસ્ય, અને હું સ્વયં સર્વત્ર છું. હા, એ પ્રકારની અવસ્થા આવે, એટલી ઊંચાઈ આવે પોતાની, ત્યારે જેમ પરમહંસજી એટલી ઊંચાઈએ પોતાના જીવનની અનુભૂતિની ઊંચાઈ કે સર્વત્ર એને પછી ઈસુ હોય કે પછીથી મોહમ્મદ હોય, કૃષ્ણ હોય, દરેકની અંદર એક જ દ્રષ્ટિ, બીજું છે ક્યાં? રખે દેખતા બે. કોઈ પણ ઉપાસનાની અંદર, કોઈ પણ વિચારધારા, કોઈ પરંપરાની અંદર આખરે તત્વ એ એક જ છે, બીજું છે જ નહીં. બસ ત્યાં આગળ પોતે પોતાનામાં જ સંભાળી લે સોહમ. મારી વૃત્તિઓ જેટલી સમાહિત થઈ હશે અને દ્રઢ બની હશે તો સર્વત્ર સમદર્શન કરી શકશે. કોઈની પણ ઉપેક્ષા નહીં, પોતાના જ સ્વરૂપમાં, પોતાના નિજાનંદની અંદર મસ્ત. અને ત્યાં સુધી એને કોઈ પણ ઉપાસના કે કોઈ પણ મૂર્તિની અંદર સહેજ પણ ભેદ નહીં લાગે. કારણ પોતે એના સ્વરૂપમાં સર્વભાવથી વિલીન થઈ ગયો છે, બીજું કશું દેખાતું જ નથી. પણ જે માન્યતાઓ, જે પરંપરાઓ, જે ધર્મ અને સંપ્રદાયો, એનાથી માણસ જે અંદર ક્લેશ, કલહ અને હિંસાને સુધી ઉતરી જાય છે, એ જ એને પોતાને આગળ વધવા દેતો નથી. કારણ એને ત્યાં સંકુચિતતાના કારણે દ્રષ્ટિ નથી મળી, એને પોતાને પોતાના ભાવમાંથી પરમ સુધી એ પામી શક્યો નથી. અને ત્યાં નહીં પહોંચવાને જ કારણે એનામાં આ વૃત્તિ હંમેશા ક્લેશવાળી, રાગદ્વેષ વૈમનસ્ય, અને એને જ કોતરી ખાશે સૌથી પહેલી. કોઈ પણ અન્ય વ્યક્તિને માટે તમે તમારા મનની અંદર જેવો ભાવ ઉભો કરશો એ પ્રમાણે એના સ્પંદનો એને સ્પર્શશે. અને તમે કોઈ પણ વ્યક્તિને માટે જ્યારે કુભાવ ઉત્પન્ન કરશો અને એના મનમાં તો જ્યારે થવાનું છે ત્યારે થશે, પણ કુભાવ ઉત્પન્ન કરનાર વ્યક્તિના મનમાં તેની તે જ ક્ષણે અશાંતિ ને ક્લેશ આવી જ જવાનો. આ જે વૈચારિક આંટી ઘૂંટી છે માન્યતાની, એની ભ્રમણામાં ભમતો, રખડતો, ભટકતો માણસ અદ્વૈતને ક્યારેય સાધી શકતો જ નથી. અને અદ્વૈતને સાધવું હોય, જો સ્વરૂપને પ્રત્યક્ષ નિહાળવું હોય તો એને આના બધાથી પર થઈ જવું પડે, આનાથી મનમાંથી કાઢી નાખવું પડે. કાઢી નાખવાનું જેટલી આપણી જાત સાથે આપણે સમાધાન કરી શકીશું ને, આપણી જાત સાથે આપણું જેટલું સમાધાન કરી શકીશું એટલી જ શાંતિ વધારે. દુનિયા જોડે પછી સમાધાન કરજો, પહેલું સમાધાન આપણી જાત પાસે. અને જેને પોતાની જાત સાથે સમાધાન કરતા ન આવડ્યું એ આ જિંદગીમાં, આ દુનિયાના વ્યવહારમાં ક્યારે ક્યાંયથી એ શાંતિ મેળવી શકવાનું નહીં. લખી રાખજો, સૌથી પહેલા જાત સાથે, પોતાની સાથે સમાધાન કરતા શીખજો. દુનિયા એની મેતે સમાધાનમાં આવી જશે. પણ દુઃખની વાત એ, દુનિયા જોડે સમાધાન કરવા માટે માણસ નીકળશે પણ જાત જોડે સમાધાન નહીં કરે, ચલાવી લેશે. અને જાત જોડે સમાધાન કરતા આવડશે પણ નહીં. બીજી ઘણી બધી પરિસ્થિતિમાં એ દુનિયાનો કાજી બનશે. જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે, જે થવાનું છે થવાનું છે, પણ જ્યારે માણસ પોતાની જાત સાથે પોતાના સ્વભાવ સાથે સમાધાન કરતા શીખે ને તો જ એને શાંતિ મળશે અને તો જ આત્મદર્શન થઈ શકશે. પણ સમાધાન લગભગ હા આવશે, ગુરુકૃપાથી આવશે, ઉપાસનાથી આવશે.